રત્નકરણ સાકાશા 413 પેજ ગુજરાતી વાળા રત્નકરણ 413
પ્રેમી કવિવર પંડિત શ્રી બનારસીદાસજી દ્વારા રચિત નાટક સમયસાર ગ્રંથમાં બંધ અધિકારમાં 44 નંબરનો છંદ છે, 44 નંબરનો છંદ છે. આપણે 42 અને 43 42 અને 43 જોયા. 44 છે પેજ નંબર, 202 નંબરનું પેજ છે. અહીંયા બનારસીદાસજી સાહેબ કહે છે, ધન આવી ગઈ સ્ક્રીન પર, હેડિંગ છે ધન સંપત્તિનો મોહ દૂર કરવાનો ઉપદેશ. જે ધન સંપત્તિ તીનો જે ત્યાગ જે કહેવાય એ અસદભૂત વ્યવહાર નહીનું કથન છે. કેમ કે ધન સંપત્તિ એ તો બીજું દ્રવ્ય છે, અસદભૂત વ્યવહાર છે એ તો. એટલે ખરેખર જોવામાં આવે તો એના ત્યાગનો પ્રશ્ન જ નથી. કેમ એના ત્યાગનો પ્રશ્ન કેમ નથી કે ધન સંપત્તિને આ આત્માના દ્રવ્ય ગુણ પર્યાયની અંદર એનો પ્રવેશ જ નથી થયો. પોતાની જે દ્રવ્ય ગુણ પર્યાયમય જે સત્તા છે એની અંદર એનો પ્રવેશ થયો હોય તો એના ત્યાગની વાત આવે. જેમ અહીંયા ધન સંપત્તિને સમજવા માટે આ જે ઘડિયાળ છે તો આના ત્યાગનો પ્રશ્ન જ નથી ખરેખર જોવામાં આવે તો. કેમ કે હું આત્મા છું, જીવ નામનું દ્રવ્ય છું, અને આ પુદગલ નામનું દ્રવ્ય છે. અને સમયસારની ત્રીજી ગાથા, એક દ્રવ્ય બીજા દ્રવ્યને અડતું નથી, ચુંબતું નથી, સ્પર્શતું નથી. તો જ્યારે હું ચેતન દ્રવ્ય આ ઘડિયાળને અડતો જ નથી, આની સત્તા અલગ છે, મારી સત્તા અલગ છે, તો ખરેખર જોવામાં આવે તો આ ધન સંપત્તિના ત્યાગનો પ્રશ્ન નથી થતો. તો ત્યાગ કોનો પછી હવે? એટલે અહીંયા જે લખ્યું છે કે ધન સંપત્તિનો મોહ, સમજી ગયા કે નહીં? મોહ દૂર કરવાનો ઉપદેશ. વિચારીએ તો ખ્યાલ આવે. એટલે મોહ એટલે મિથ્યાત્વ અને જે રાગ દ્વેષના પરિણામ છે. થોડુંક સમજીએ જરાક, એટલે વધારે સ્પષ્ટ પણ થશે. મિથ્યાત્વ અજ્ઞાન દશાને સમજીએ જરાક. कि मिथ्यात्व जे से ए आत्माना जे अनंत गुण से एमाथी श्रद्धा गुणनी विपरीत पर्याय से द्रव्य गुण पर्याय ने सौथी पहला बराबर समझवू पड़े। द्रव्य गुण पर्याय नो पाठ जो बराबर नहीं समझा हो तो मुश्किली थी जैसे। तो आत्मा में एक श्रद्धा नाम नो गुण से कि जे श्रद्धा गुण नो कार्य प्रतीति करवानु से विश्वास करवानु से आमज से एवो जे प्रतीति भाव ये श्रद्धा नु काम से। ज्ञान नु काम जाणवानु से। चारित्रनु काम रमणता लीनता करवानु काम चारित्रनु से। तो दरेक गुणनी पर्याय नो जे फंक्शन शू से ये समझिए आपने। तो श्रद्धा गुणनी जे विपरीत पर्याय से एनु नाम से मिथ्या दर्शन। हमणा पूज्य बहनश्री ने अपने चर्चा में जोयू पण खरू बात जे हती मूल द्रव्य गुण पर्याय ना फरते बड़ी बात हती। અને જે તત્વા સૂત્રની અંદર દ્રવ્યની વ્યાખ્યા છે કે ગુણ પર્યાય વ દ્રવ્યમ, દ્રવ્ય ગુણ અને પર્યાય વાળું હોય છે, ગુણ પર્યાય વ દ્રવ્યમ, દ્રવ્ય ગુણ પર્યાય વાળું હોય છે। થોડોક ભાવ છે તો એક મિનિટ કહીને આગળ વધીએ છીએ જરા। દ્રવ્ય ગુણ પર્યાય વાળું હોય છે। હવે सम्यक दर्शन जारे प्राप्त करवानी वात आवे तो गुण पर्याय वाळू द्रव्य छे वात बराबर छे, पण हवे तमे पर्याय ना भेद ने जोवानुं बंद करो। छठी गाथा अने गुणो ना भेद ने जोवानुं बंद करो सातमी गाथा। एटले त्रिकाली द्रव्य विषय बनी गयो, दृष्टिनो विषय हाथ में आवी गयो। एथी करीने तमे गुण अने पर्याय ने जेम एक द्रव्य थी बीजू द्रव्य जुदू से एवी रीते पर्याय ने बीजी बहार में मूकी दो एवू नथी। एटले एक तो विकल्पवाला ज्ञान में धारणा ज्ञान नी अंदर बंधारण शू से बराबर स्पष्ट होवू जोईए। हवे द्रव्य तो त्रणे काळे शुद्ध छे, गुणों पण त्रणे काळे शुद्ध छे, पर्याय एक समय नी होय से अने पर्याय नी अंदर अशुद्धता पण होय शुद्धता पण होय। द्रव्य अनादि अनंत शुद्ध से, गुणो अनादि अनंत शुद्ध से, पर्याय एक समय नी से एम अशुद्धता पण होय ने अशुद्धता पण होय। तो श्रद्धा गुण नी जे विपरीत पर्याय से एनु नाम से मिथ्या दर्शन। અને ચારિત્ર નામનો જે ગુણ છે એની જે વિપરીત પર્યાય છે, વિકારી પર્યાય, ત્યાં રાગ અને દ્વેષ, રાગ દ્વેષ થોડુંક સ્પષ્ટ થઈ જશે ધીરે ધીરે। આ શરીર મારું છે એવું માનવું, માનવું શ્રદ્ધા માનવાની વાત આવે, માનવું આ શરીર મારું છે એવું જે માનવું એ શ્રદ્ધા ગુણની વિપરીત પર્યાય મિથ્યાત્વ થયું, મિથ્યાત્વ। પછી આના ઉપર રાગ એ ચારિત્ર ગુણની પર્યાય, એ અનંતાનુબંધીનો રાગ, મિથ્યા દ્રષ્ટિને જે રાગ અનંતાનુબંધીનો રાગ। એટલે આ બધા બરાબર આપણા બધું પડખા બધા જુદા બરાબર સ્પષ્ટ ખ્યાલમાં હોવા જોઈએ। અને જેમ કે ને પૂજ્ય ગુરુદેવશ્રી જે કહે છે કે જેમ માતા બહેનો પેથીએ પેથીએ તેલ નાખે, એમ ગુરુદેવશ્રીએ નાની નાની એક એક બધી વાતોને ખૂબ છણાવટ કરીને સમજાવેલી છે। આ શરીર મારું છે એમ માનવું એ શ્રદ્ધા ગુણની વિપરીત પર્યાય મિથ્યાત્વ, મોટું પાપ થયું। અને એના પરતે રાગ એ અનંતાનુબંધીનો રાગ। જીવ સમ્યક દ્રષ્ટિ થયો, ચોથું ગુણસ્થાન પ્રગટ થયું, શરીર તો રહ્યું ત્યાંનું ત્યાં જ, આ શરીર મારું છે છૂટી ગયું। શ્રદ્ધા ગુણની અંદર મિથ્યા દર્શનની જગ્યાએ સમ્યક દર્શન થઈ ગયું, પ્રતિથી આખો આ મારો છે એવો વિશ્વાસ હતો ને, એ વિશ્વાસ છૂટી ગયો ને હું પરમાત્મા છું એમ નક્કી થઈ ગયો, અનુભવ થઈ ગયો. સમજાય છે કે નહીં? એટલે હવે શરીર તો છે પણ મિથ્યાત્વ ગયું. હવે સમ્યક દ્રષ્ટિ ચોથા છે તો રાગ પણ છે શરીર ઉપર, પણ અનંતાનુબંધીનો રાગ નથી. હવે ચારિત્ર ગુણની પર્યાયમાં જે રાગ છે અનંતાનુબંધીનો રાગ નથી. હવે જે ચોથા ગુણસ્થાન વાળાને રાગ છે અપ્રત્યાખ્યાન વાળો રાગ છે. જે હેવી રાગ હતો ને, જેમ આપણે કહીએ પંખો જે છે એક ઉપર ફરે, બે ઉપર ફરે, ત્રણ ઉપર ફરે ને ચાર ઉપર ફરે, તો ચાર ઉપર પંખો કેવો ફરે? એકદમ ફાસ્ટ ફરે ને. સમજાય છે કે નહીં? અને પછી પંખો સ્લો કર્યો. સમજાય છે કે નહીં? સમજવા માટે એમ અજ્ઞાન દશાની અંદર આ કસાયો અનંતાનુબંધી વાળી કસાય હતી. તીવ્ર રાગ તીવ્ર દ્વેષ હતા, એ અનંત સંસારનું કારણ બને છે. પહેલા ગુણસ્થાનમાં જીવ જોવામાં આવે છે. સમ્યક દર્શન થયા પછી શરીર તો રહ્યું પણ દેહ મરે પણ હું નથી મરતો. ભેદ જ્ઞાન થઈ ગયું. જે કૃપાળુ દેવે કહ્યું નાળિયેરમાંથી જેમ ગોળો છૂટો પડે એમ પોતાનો ચૈતન્ય ગોળો જુદો ખ્યાલમાં આવ્યો. સાત તત્વની શ્રદ્ધા થઈ એમાં આ અજીવ તત્વ છે એવી પ્રતીતિ થઈ. આ અજીવ છે, હું અંદરમાં જ્ઞાયક ભાવ જીવ તત્વ છું, અને શરીર પ્રત્યે જે આ રાગ છે અપ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાન સંજોલન જે રાગ છે આશ્રવ અને બંધ તત્વ છે. સાતે તત્વની પ્રતીતિ થઈ ત્યાં. આગળ નથી લેતા બધું, છેલ્લું આપણે તેરમા ગુણસ્થાનમાં લઈએ. હવે અરહંત પરમાત્મા, સકલ પરમાત્મા, શરીર છે ને, મિથ્યાત્વ તો પહેલા નીકળી ગયું હતું, અનંતાનુબંધી ગયો, અપ્રત્યાખ્યાન ગયું, પ્રત્યાખ્યાન ગયું, સંજવલન બધી કસાયો રાગ દ્વેષ બધા નીકળી ગયા. શરીર રહ્યું છે. સમજાય છે કે નહીં? તો એ અરહંત દશાને પ્રાપ્ત થઈ ગયા ત્યાં આગાડી. એટલે અહીંયાથી જે વાત આવી ને કે ધન સંપત્તિનો મોહ દૂર કરવાનો ઉપદેશ, એટલે આ સમજો આ જે કહ્યું ને બે ઘડિયાળ છે, આ ઘડિયાળ મારી છે એવું જે માનવું એ મિથ્યાત્વ, શ્રદ્ધાની વિપરીત પર્યાય મિથ્યાત્વ, અને પછી એના ઉપરનો રાગ એ અનંતાનુબંધીનો રાગ, અને આ ઘરની અંદર ફર્નિચર જૂનું થઈ ગયું છે, સમથિંગ આ તે આ ઘર જૂનું થઈ ગયું છે, બિલકુલ નથી ગમતું, દ્વેષ, અનંતાનુબંધીનો દ્વેષ અજ્ઞાનીને જે છે. સમજાય છે કે નહીં? આ જેમ શરીરમાં સમજ્યા ને એ પ્રમાણે આપણે અહીંયા કહ્યું છે, બહારમાં લાડી વાડી ઘાડી જે ભોગ સામગ્રી જે ધન સંપત્તિ જે કંઈ પણ જોવામાં આવે છે ને એ તો પરદ્રવ્ય છે. એ પરદ્રવ્ય છે, વાત અહીંયા એ કરવી છે ને, એના ત્યાગનો પ્રશ્ન જ નથી. કેમ કે બાહ્ય ધન સંપત્તિ એ ના સુખનું કારણ છે ના દુઃખનું કારણ છે. સવારે આવી હતી, જ્ઞેય છે, એ તો જ્ઞાનનું જ્ઞેય છે, અને જ્ઞેયોમાં બે ભાગ પાડવા આ આ સારું અને આ ખરાબ એ મિથ્યાત્વ મોટું પાપ છે. એટલે બાહ્યમાં જે આ ભોગ સામગ્રી જે છે એના પ્રત્યે જે મોહ જે છે, મોહ તો બે વસ્તુ થઈ ગઈ, એક ધન સંપત્તિ અને બીજો મોહ. તો ધન સંપત્તિ જે છે એ તો પ્રમાણના દ્રવ્યની બહારની વસ્તુ છે, દ્રવ્ય અલગ છે, એટલે એનું ગ્રહણ નથી કરતું, એના ત્યાગનો પ્રશ્ન નથી. પણ આ મારું છે એવો જે અંદરમાં મમત્વ ભાવ જે છે, મોહ ભાવ, મિથ્યાત્વ, રાગ દ્વેષ વાદી ભાવ છે ને, એ ક્યાં છે, કઈ જગ્યાએ છે? તો એક સમયની પર્યાયમાં, પરદ્રવ્યમાં નહીં, ત્રિકાલી દ્રવ્યમાં નહીં, ગુણમાં નહીં, અને નથી એમ નહીં છે તો ક્યાં છે? જીવની એક સમયની પર્યાયમાં આ મોહ રાગ દ્વેષ ઉભા છે, અને જીવ જે દુઃખી થાય છે આ પર્યાયમાં મોહ રાગ દ્વેષ વિકારી ભાવને લઈને દુઃખી થાય છે, એને લઈને દુઃખી થાય છે. એટલે પહેલા નંબરમાં જે કહેવાય ને નિદાન બરાબર હોવું જોઈએ કે ભાઈ આ આ ભાઈ અંદરમાં ઈંગાડી હાથમાં અંદરમાં સડો થઈ ગયો છે, અંદરમાં પસ થઈ ગયું છે બધું, એને નહીં કાઢે. અંદરમાં કાંટો ઘૂસી ગયો છે, કાચ ઘૂસી ગયો છે, એને કાઢે નહીં. અને પસ્તે કરીને ઉપર બધી પાટાપિંડી કર્યા કરો, મલમ લગાવીને શું થશે? હા, ઉપર બધું કવર કર્યું છે તો રોગ વધશે ને, રોગ વધશે. અંદરનો સડો પહેલા કાઢવાનો છે. એમ આ જીવની પર્યાયની અંદર આ મોહ રાગ દ્વેષ વિકારી ભાવનો જે સડો છે એ કાઢવાનો છે. શરીરમાં કેન્સર એ ખરેખર દુઃખનું કારણ છે નહીં. વારંવાર ગુરુદેવ શ્રી આ પાઠમાં શરીરમાં કેન્સર રોગ વગેરે થાય એ દુઃખનું કારણ છે જ નહીં, કેમ કે એ તો રોગ શરીરમાં આવ્યા. લોજિકથી વાત છે ને, આત્માના મારા દ્રવ્ય ગુણ પર્યાયમાં કયો રોગ આવ્યો છે? નથી આવ્યો ને, તો દુઃખી છે ના લઈને છે કે આ શરીર મારું છે. તો એ જે મારાપણાનો જે મમત્વનો જે મિથ્યાત્વનો જે કષાય ભાવ છે ને, એ મિથ્યાત્વ કસાય ભાવને લઈને જીવ દુઃખી છે, એને લઈને જીવ દુઃખી છે. એટલે સૌથી પહેલા નંબરમાં જે ઉપાય કરવાનો છે આ પર્યાયમાં મોહ રાગ દ્વેષવાદી વિકારી ભાવને રિમૂવ કરવાનો ઉપાય કરવાનો છે, એને કાઢવાનો ઉપાય કરવાનો છે. પહેલાને તો ત્યાં ગ્રહણ નથી કર્યા તો ત્યાગ કરવાનો પ્રશ્ન ક્યાં છે? તારા હાથની વસ્તુ છે જ નહીં. નહીં તો જો એવું સમજીએ ને તો નિગોદિયા જીવને તો કશું છે જ નહીં. નિગોદિયાજીને લાડી વાડી ગાડી ક્યાં છે? બધું બાગ બગીચા બંગલા, તો એ તો સુખી હોવા જોઈએ ને. જો એ દુઃખનું કારણ હોય તો નિગોદિયાને છે જ નહીં, તો એ સુખી હોવા જોઈએ. ન્યાય છે ને, એમને ક્યાં છે? એ બધું નથી, સુખી હોવા જોઈએ ને. મહાદુખી છે. શા માટે દુઃખી છે? કે એ નિગોદિયાની એક સમયની પર્યાયની અંદર ભાવ કલંકની પ્રચુરતા છે, તીવ્ર સંકલેશના પરિણામથી એને લઈને દુઃખી છે, એને દુઃખી છે. એટલે ખાસ ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે આ પહેલા નંબરમાં દેખો ને નિદાનની કિંમત હોય છે. હવે એને આપણે મોહ દૂર કરવો છે, એક નક્કી થઈ ગયું. હવે મોહને મિથ્યાત્વ કષાય ભાવને મારે દૂર કરવા છે, એનો નાશ કરવો છે, તો એનો ઉપાય શું છે? એનો ઉપાય શું છે? તો એ સવારે જે કારણ શુદ્ધ પર્યાયની વાત આવી, અંદરમાં ભગવાન આત્મા ગાયક ભાવ, અંદરમાં ભગવાન પોતાનો હાજરા હજુર બિરાજમાન છે ગાયક ભાવ, છઠ્ઠી ગાથા, એની ઉપાસના કરો. આ પર્યાય જે છે, પર્યાયમાં મોહ રાગ દ્વેષ, કાલે આપણે વાંચ્યું હતું ને દ્રષ્ટિના નિધાનમાંથી, આ જે મિથ્યાત્વ રાગ દ્વેષ બંધના કારણો એક સમયની પર્યાયમાં છે અને એ દુઃખનું કારણ છે, અને એનો મારે અભાવ પણ કરવો છે, એનો અભાવ કરવો છે. પણ એનો અભાવ કરવાનો ઉપાય એ છે કે બાજુમાં જે દ્રવ્ય પોતાનું મોજૂદ છે ને, જે શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન છે, તું એની સન્મુખ દ્રષ્ટિ કર, એ તરફ નજર નાખીશ ને, તો ઓટોમેટિક પર્યાયની અંદર મોહ રાગ દ્વેષ નીકળી જશે અને પ્રાપ્તની પ્રાપ્તિ થશે. ત્યાં આગળ દ્રવ્ય શુદ્ધ બુદ્ધ પવિત્ર છે તો પર્યાય અંદર શુદ્ધતાની પ્રાપ્તિ થશે. સમયસારની ગાથા, જે શુદ્ધ જાણે આત્મને તે શુદ્ધ આત્મ જ મેળવે. શુદ્ધતાનો સ્વીકાર કરશે તો પર્યાયમાં શુદ્ધતાની રચના થાય છે. તો ઉપાય તો આ છે ને. એટલે જે લખ્યું છે ને, કે જે લખ્યું છે ને, ધન સંપત્તિનો મોહ દૂર કરવાનો ઉપદેશ, મોહને દૂર કરવાનો છે. અને નાસ્તિથી કથન છે, અસ્તિથી જોવામાં આવે તો આ દૂર કરવું, દૂર કરવું એટલે ત્યાગ. હવે સમજાય છે ને, બે વસ્તુ, આ ધન સંપત્તિ અને બીજા નંબરમાં મોહ, બેમાંથી ત્યાગ શેનો પોસિબલ છે? એનો ત્યાગ છે. મોહનો ત્યાગ શક્ય છે, ધન સંપત્તિનો ત્યાગ શક્ય કેમ નથી? કેમ કે એનું ગ્રહણ નથી કર્યું, તો એના ત્યાગનો પ્રશ્ન નથી. મોહ રાગ દ્વેષનો ત્યાગ થઈ શકે છે, કેમ કે અજ્ઞાનને લઈને જીવે પોતાની એક સમયની પર્યાયમાં એને ગ્રહણ કર્યો છે, માટે એનો ત્યાગ થઈ શકે છે. હવે એમાંથી પ્રશ્ન આવે કે ત્યાગ થઈ શકે ને, તો ત્યાગ કરવો કેવી રીતે? એનો વિધિ શુંશે? તો મોક્ષાર્થી પુરુષે પ્રથમ તો આત્માને જાણવો, સત્રડાર ગાથા. જ્યાં અંદરમાં સ્વભાવનો આશ્રય કર્યો તો જો કે તું રૂચતા જગતની રુચિ આણસે, સોને કાલે બોલ્યા હતા ને, અનાદિની મૂર્છા વિષતણી ત્વરાથી ઉતરતી વિભાવેથી થંભી સ્વરૂપ ભણી દોડે પરિણતી. છે તો આ પ્રમાણે આમ જીવ જે લખ્યું છે ને કૃપાણુ દેવે, શાંત ચિત્તથી જે વિચાર કરે, શાંત ચિત્તથી, અને ખરેખર ગરજુ જીવ હોય, ખરેખર ગરજ હોય, જે પૂજ્ય બહેનશ્રીના વતનામૃતમાં બોલ છે, લગભગ 216 નંબરનું બોલ છે આઈ થિંક, સંસારથી તું રિયલમાં થાક્યો હોય, રિયલમાં થાક્યો હોય, પાપના ઉદયમાં તો બધા થાકી જાય છે કે આ કોરોના ક્યારે જશે, જશે કે નહીં જાય કોરોના, થાક્યા હતા ને બધા એ વર્લ્ડમાં, ક્યારે જશે, ક્યારે જશે, ક્યારે જશે, જશે કે નહીં જાય. હા, ઇન્ડિયામાં એક કેસ નતો આવે ને બધાને ગભરામણ થઈ ગઈ હતી કે ઇટાલીમાં આટલા મરી ગયા ને, યુએસમાં આટલા મરી ગયા ને, આમ મરી ગયા ને, હા ગભરામણ થઈ ગઈ હતી ને બધાને. અને જ્યાં ઇન્ડિયામાં એક કેસ આવ્યો ને ફફડાટ થઈ ગયો હતો કે હવે મહારાષ્ટ્રમાં કે ગુજરાતમાં ના આવે તો સારું, આવ્યું ને, સમજાય છે કે નહીં? હા, અને તારા ઘરના બારણા સુધી આવે ને ખખડાવ્યું બારણું, બંધ કર્યા હતા બારણા, હાથ પણ ધોતો હતો અને ઉકાળાય પીતો હતો, આવ્યો ને અંદરમાં, સમજાય છે કે? એને કોઈ પાસપોર્ટ વિઝાની જરૂર ના પડી ચાઇનાથી આવતા, સમજાય છે કે નહીં? એ વખતે મને એક બરાબર ખ્યાલ છે, એ વખતે કહ્યું હતું કે આ એનું પરિણમન સ્વતંત્ર છે, હાથની વાત નથી તારી, એ આવશે બારણું ખખડાવશે. હા, સમજો જરાક શું કેવું છે કે પર્યાયની અંદર જે ગ્રહણ ત્યાગની જે વાત કરી, તો દ્રવ્ય શુદ્ધ છે, ગુણ શુદ્ધ છે, આ પર્યાયની અંદર જે મોહ રાગ દ્વેષ આદિ જે વિકારી ભાવ થાય છે એને દૂર કરી શકે છે જીવ, અને કરવા યોગ્ય છે. તો કઈ રીતે થઈ શકે છે? તો કહે છે કે તું રૂચતા, જ્યાં દ્રવ્યનો આશ્રય કર્યો, અને આપણે ગ્રહણ ત્યાગની વાત ને, ગ્રહણ ત્યાગ, તો જે બહારના પદાર્થોનું ગ્રહણ તો કર્યું જ નથી તો એના ત્યાગનો પ્રશ્ન નથી રહેતો, એનો શું ત્યાગ? કારણ ગ્રહણ જ નથી કર્યું તો ક્યાં ત્યાગ છે? બરાબર છે કે નહીં? એક સમયની પર્યાયની અંદર આ મોહ રાગ દ્વેષ અજ્ઞાનને લઈને ગ્રહણ કરેલા છે, હવે એનો ત્યાગ કરવો છે તો એ ત્યાગ થઈ શકે છે? તો સ્વભાવનો આશ્રય કર્યો તો ઉત્પન્ન જ ન થયા, બીજી પર્યાય નિર્મળ પર્યાયનો જ ઉત્પાદ થયો. જરા સાંભળજો, જરા પહેલા પર્યાય ઉત્પન્ન થાય અને પછી પરનું લક્ષ કરે એવું નથી હોતું, પહેલા પર્યાય ઉત્પન્ન થાય ને પછી સ્વનું લક્ષ કરે એવું નથી હોતું, કાં તો પરનું લક્ષ કરતી જ ઉત્પન્ન થાય છે, કાં તો સ્વનું લક્ષ કરતી જ ઉત્પન્ન થાય છે. જેને બહારનો મહિમા છે એ પરનું લક્ષ કરતી જ ઉત્પન્ન થાય છે, એટલે પર્યાયમાં મોહ રાગ દ્વેષ થાય છે, એટલે જીવ દુઃખી થાય છે. અને જ્યાં દ્રવ્યનો મહિમા આવ્યો, ગાયકનો મહિમા આવ્યો ને, તો સ્વનું લક્ષ કરતી ઉત્પન્ન થાય છે, તો પર્યાય અંદર શુદ્ધતાની નિરાકુળ આનંદની રચનાવાળી પર્યાય ઉત્પન્ન થાય છે. સમજાય છે કે નહીં? પહેલા ઉત્પન્ન થાય ને પર્યાય આ બાજુ વાળવી એવું નથી હોતું, સમજાય છે કે? ભાઈ આપણે ગાડી લઈને કહીને આ બાજુ ટ્રાફિક વધારે કે આમ વાળું કે આમ વાળું, આમ વાળું કે આમ વાળું, એવું નહીં, સમજાય છે કે નહીં? હા, દરેક સમયે પર્યાય ઉત્પન્ન થાય છે, કાં તો પરનું લક્ષ કરતી કાં તો સ્વનું લક્ષ કરતી ઉત્પન્ન થાય છે. હવે વાત એ ચાલી રહી છે કે જીવ દુઃખી છે, એ મોહ રાગ દ્વેષને લઈને જીવ દુઃખી છે, અને એને કાઢવાની વાત કરી છે. દુઃખી એના કારણે છે, બીજા આડાવડા ઉપાય જીવ કરે તો પ્રશ્ન નથી થતો. જો સાંભળો જરા, ભગવાનનું સમવસરણ હોય છે ને, હોય છે ને વૈભવ સમવસરણનો કેવો હોય છે? સૌથી ઊંચું પુણ્ય છે ને, બરાબર છે કે નહીં? પણ તુમ તો અવિકારી હો પ્રભુવર, જગ મે રહેતે જગ સે ન્યારે, અતએવ ઝુકે તવ ચરણો મે, જગ કે માણિક મોતી સારે. ન્યાય સમજાય છે ને? શું કહ્યું? તુમ તો અવિકારી હો પ્રભુવર. ખ્યાલ આવે છે ને? અને આને તો આ એક આ વસ્તુ છે બહુ સરસ છે હો. હા હા, આ કલર તો મને બિલકુલ ના ગમે. સમજાય છે કે નહીં? કોઈ સમજો ગ્રીન કલરનો પહેરી લ્યો, કોઈ વ્હાઈટ કલરનો, કોઈ બ્લેક કલરનો, કોઈ રેડ કલરનો, મને લાલ કલર તો બિલકુલ જરીએ ગમે જ નહીં. ખબર નહીં લાલ કલર ક્યાંથી સિલેક્ટ કરતા હશે. એનો મતલબ તને કેવલ જ્ઞાનમાં લાલ કલર દેખાશે તો શું કરીશ પછી તું? કેવલ જ્ઞાનમાં તને લાલ કલર નહીં દેખાય, શું કરીશ? હા, મને રેડ કલર બિલકુલ ના ગમે, મને ગ્રીન કલર ના ગમે, તો બધું જણાશે ત્યાં ગાડી. આ કહે છે કે તું પર પદાર્થની અંદર આ ઈષ્ટ નિષ્ઠના જે ભેદ પાડે છે ને, એ અંદરમાં આ મિથ્યાત્વને લઈને જીવ દુખી છે. એટલે કહે છે કે એના પ્રત્યેનો મોહ દૂર કરવાનો છે. જો લખી છે ને, સાંભળજો, ધન સંપત્તિનો મોહ દૂર કરવાનો ઉપદેશ. મોહને લઈને જીવ દુખી છે. અને આ જે મોહ જે છે એક સમયની પર્યાયમાં છે ને, એનો ત્યાગ થઈ શકે એમ છે. ગ્રહણ પૂર્વક ત્યાગ. શું કહ્યું? ગ્રહણ પૂર્વક ત્યાગ. એનો મતલબ સમ્યક દર્શનનું ગ્રહણ થયું, એ ગ્રહણ પૂર્વક ત્યાગ. સમ્યક દર્શનનું ગ્રહણ થયું તો મિથ્યા દર્શનનો શું થયો? ત્યાગ થયો. એવી રીતે મોક્ષની પર્યાયનું ગ્રહણ થયું તો સંસારની પર્યાયનો શું થયો? ત્યાગ થયો. આ ગ્રહણ પૂર્વક ત્યાગ હોય. આ પરદ્રવ્ય જો ગ્રહણ નથી કરતો તો ત્યાગનો પ્રશ્ન નથી રહેતો. એ તો આના પ્રત્યે મોહ હતો ને, સાંભળજો, આ આ પરદ્રવ્ય પ્રત્યે મોહ હતો અને પછી આત્માનો સ્વીકાર કર્યો. તો વ્યવહારથી એમ કહેવાય કે આ ચક્રવર્તી હતા, હજારો રાણીઓ છોડીને છ ખંડને છોડ્યા. એ તો વ્યવહારથી, અસદભૂત વ્યવહારથી કહેવામાં આવે, પણ ખરેખર એને નથી છોડ્યા. એ એ પદાર્થો પ્રત્યે શું છોડ્યો છે? રાગ છોડ્યો છે એમ છે. અને ખરેખર રાગ છોડ્યો એ પણ નાસ્તિથી કથન છે, નાસ્તિથી નામ માત્ર છે. રાગ છોડ્યો એ પણ નામ માત્ર છે. 34 ગાથા સમય સાને સ્વભાવનું ગ્રહણ કર્યું તો મિથ્યાત્વ રાગનો ત્યાગ થયો કહેવાની વાત છે, પરનો તો પ્રશ્ન જ નથી. હવે સાંભળજો, જરા છંદ વાંચીએ છીએ થોડું. જો
જાસો તું કહત યે સંપદા હમારી સો તું સાધની અડારી એસે જૈસે ના કસી ન કિમ તાહી તું કહત યાહી પુણ્ય જોગ પાઈ સો તું નરક કી સાઈ હે બડાઈ ઢેડ દિન કિમ ઘેરા માહી પર્યો તું વિચારે સુખ આખી ન કુમ માખી ન કે છૂટત મીઠાઈ જૈસે ભિન્ન કિમ એતે પરી હોઈ ન ઉદાસી જગવાસી જીવ જગ મે અસાતા હે ન સાતા એક છિન કી.
સમજાય છે કે નહીં? એકચ્યુઅલી મેં પહેલા દિવસના સવારના સ્વાધ્યાયમાં જ આપણે થોડી વાત થઈ હતી. વિષય તો આમાં નાટક સમયસાના ઘણા બધા સરસ છંદ છે, ભાવ તો બીજા છંદ લેવાનો હતો એકચ્યુઅલી. પણ પહેલા દિવસે સવારે એક વાત આવી હતી કે સંસારમાં જે ટોડરમલજી સાહેબે લખ્યું છે કે અસાતાનો ઉદય ઘણો છે, ઘણા જીવોને ઘણો કાળ અસાતાનો ઉદય છે. હા, સાતાનો ઉદય તો થોડોક સમય કોઈને જોવામાં આવે છે. એમાંથી વાત નીકળી કે બનારસી દાસજી તો કહે છે કે વળી સંસારમાં સાતાનો ઉદય હોય જ છે એનો, સંસારમાં તો અસાતાનો જ ઉદય છે. ને એ વાત થોડી ખ્યાલમાં આવી હતી તો ખબર નહીં, આ ત્રણ છંદ આપણે બે દિવસથી ચાલે છે તો એ છંદ એમનેમાં આવી ગયા. એવો કોઈ પ્લાન નહોતો એકચ્યુઅલી. આ લાઈન માટે પેલા બે છંદ આવી ગયા. આ લખ્યું છે લીલીટીમાં, જો જગ મે અસાતા હે ન સાતા એક છિનકી. હા, સંસારમાં વળી સાતાનો ઉદય ક્યાંથી લાવ્યા? હા, સંસારમાં એટલે ઘણી મિથ્યા દ્રષ્ટિ જ સમજવાના મૂળરૂપથી. મિથ્યા દ્રષ્ટિ વળી સુખી હોય કોઈ દિવસે? મિથ્યા દ્રષ્ટિ સુખી હોય જ નહીં. અને મિથ્યા દ્રષ્ટિને તમે સુખી કહેશો ને તો પછી એને મિથ્યા દ્રષ્ટિ કહેવાની જરૂર નથી રહેતા, એને કહેવાની જરૂર નથી. કેમ કે સુખી કહો છો, એક બાજુ તમે મિથ્યા દ્રષ્ટિ કહો છો અને પાછા તમે શું કહો છો? સુખી. તો બે કોન્ટ્રાસ્ટ છે. હા, એને પછી મિથ્યા દ્રષ્ટિ ના કહો, કાં તો એને સમ્ય દ્રષ્ટિ કહો. એ તો કહેવાય નહીં. એનો મતલબ મિથ્યા દ્રષ્ટિને સાપાનો ઉદય હોય જ નહીં. શેનો સાપાનો ઉદય? હા, હવે ભણીએ જરા, સાંભળજો શું કહે છે.
જાસો તું કહત યે
संपदा हमारी सो तो
आ बहार में पुण्य ना फड़नी अंदर आ कहे लाड़ी वाड़ी गाड़ी बाग बगीचा बंगला बधी जे भोग सामग्री जोवामां आवे छे ने ये अज्ञानी मिथ्या दृष्टि जीव ये कहे से कि आ बधु कोनू छे आ बधु मारू छे समझाय छे कि आ बधु मारू छे
जासो तू कहत यह संपदा हमारी सो तो साधनी अडारी ऐसे जैसे नाक सीन की
समझी गए ने हवे सम्य सम्य दृष्टि
आ तने जे पुण्यना फळमां भोग सामग्री मळी छे तू कहे छे के आ बधुं मारुं छे अने आ बाजु एक सम्य दृष्टि धर्मात्मा छे एने पण आ बधुं मळ्युं छे
बन्ने सिचुएशन ख्याल आवे
एक अज्ञानी जीव ने आ बधुं मळ्युं छे अने एक ज्ञानी ने पण आ बन्ने ने केम मळ्युं छे एना फळमां पूर्वे बांधेला शुभ भाव थी पुण्य बांधी से एना फळमां बन्ने ने मळ्युं छे बन्ने ने मळ्युं छे पण हवे थाय छे शुं हवे कहे छे के अज्ञानी मिथ्या दृष्टि जीव से एने आ बधुं मळ्युं छे ने एमांथी कशुं छोड़वा तैयार नथी समझाय छे के नहीं हा जेने आपणे पूजामां बोलीए छे ने
जब जग विषयों में रच पच कर गाफिल निद्रा में सोता
एमांथी कशुं छोड़वा तैयार नथी अज्ञानी जीव अने आ बाजु सम्यक दृष्टि धर्मात्मा जी छे ने एने आ मळ्युं छे ने अहीं कहे छे जेम नाकनो मेल खंचेरी नाखवामां आवे एनी सामे नथी जोतुं कोई नाकमांथी मेल खंचेरे पछी कोई जोवे छे नथी एम ज्ञानी धर्मात्मा कहे छे आ बधुं मळ्युं छे ने हा આ બધું અમારા ભોગવ્યા વગર નિરીજરી જાઓ જે સોગાની સાહેબે લખ્યું છે આ તો અધિક પુણ્ય એ તો વિષ્ટાનો મોટો ઢગલો છે એમ લખ્યું છે 156 નંબરનો બોલ છે સોગાની સાહેબનો અધિક પુણ્ય એ તો વિષ્ટાનો મોટો ઢગલો છે વિચાર તો કરો જ્ઞાનીઓની દ્રષ્ટિ કેવી હોય છે પેલા જૂના જમાનામાં હતું પેલા ગામના છેડે પેલા ઉકરડા હોય ખબર છે ને ગામમાં પેલા ગાય ભેંસ વગેરેની છાણના ઉકરડા કોઈ નાનો હોય મોટો હોય મોટો હોય તો કોઈ કહે કે મારો ઉકરડો આટલો મોટો છે સમજાય છે કે નહીં મોટો ઉકરડો છે એમ અહીંયા કહે છે કે આ બધું જે બહારમાં પુણ્યના ફળમાં જે સામગ્રી જોવામાં આવે છે ને કહ્યું ને કાગ વિત્ત ગિનત કાગ વિત્ત સમ ગિનત હે સમ્યક દ્રષ્ટિ લોગ એ કહે છે કે આ બધું ભોગવ્યા વગર નિરીજરી જાઓ સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકાર 148 કર્મની પ્રકૃતિ છે ને એ આ બધા ફળ જે મળે છે એ કહે છે કે આ આ આ 148 વખત લખ્યું છે ત્યાં આગળ આ બધું ભોગવ્યા વગર નિરીજરી જાઓ એટલે અહીંયા લખ્યું છે
સાધની અડારીએ સે જૈસે નાક સિનકી
એક આવે છે ને પૂજામાં એક લાઈન આવે છે
ભોગો કો અમૃત ફલ જાના
આ અજ્ઞાની આ બાજુ ડાબી બાજુ અજ્ઞાની મૂકીએ છે જમણી બાજુ જ્ઞાની હવે તમને થોડો ખ્યાલ આવે ને એને આ બધું મળ્યું છે અજ્ઞાનીને હવે એની શું સિચ્યુએશન છે
ભોગો કો અમૃત ફલ જાના વિષયો મે નિસદિન મસ્ત રહા ઉનકે સંગ્રહ મે હે પ્રભુવર મેં વ્યસ્ત ત્રસ્ત અભ્યસ્ત રહા
સમજાય છે થોડું થોડું ઉનકે સંગ્રહ મેં તેના આ કહ્યું ને બાગ બગીચા બંગલા બધી જે સામગ્રી છે ને એને ભેગું કરવામાં ને ભેગું કરવામાં આ મનુષ્ય પર્યાયમાં ને એમાં લગાવી દીધી અજ્ઞાનીએ હા
શુભ કર્મો કા ફલ વિષય ભોગ ભોગો મે માનસ ન મારા નિત નહીં લાલસાએ જાગી તન્મય હો ઉન મે સમારા
સમજાય છે શું કહ્યું શું કહી લે
શુભ કર્મો કા ફલ વિષય ભોગ
શુભ કર્મોના ફળમાં નિર્વાણ ના મળે સમજાય છે કે નહીં શુભ ભાવના ફલમાં ભોગ સામગ્રી મળે પાંચ પાંડવ યુધિષ્ઠિર ભીમ અર્જુન નકુલ અને સહદેવ બરાબર છે કે નહીં નકુલ અને સહદેવ ક્યાં ગયા સર્વાંગ સિદ્ધિમાં અને યુધિષ્ઠિર ભીમ અને અર્જુન મોક્ષ દશાને પ્રાપ્ત શુદ્ધોપયોગના ફળમાં જીવને નિર્વાણ સુખની પ્રાપ્તિ થાય છે અને શુભ ભાવના ફળમાં જીવને સ્વર્ગાદિકની સંપત્તિની પ્રાપ્તિ થાય છે પ્રવચન સાર ગાથા 6 નંબર વાંચજો તમે એ સ્વર્ગની જે ભોગ સામગ્રી મળીને એમાં પણ જીવને ભોગવવાના ક્લેશ છે. આ ભોગવી લઉં, આ ભોગવી લઉં, આ ભોગવી લઉં, આ ભોગવી લઉં. સમજાય? પ્રવચન સારમાં ખૂબ લખ્યું છે. હા, એ લખ્યું ને ત્યાં આગળ આમાં આપણે આવે છે ને, કવિય કામ નિર્જરા કરે ભવન ત્રિક મે સુરતન ધરે વિષય ચાહ દાવાનલ દયો મરત વિલાપ કરત દુખ સયો. છે કે નહીં? જો વિમાન વાસી હું થાય સમ્યગ દર્શન બિન દુખ પાય. સ્પષ્ટ લખ્યું છે ને, તહતે ચયમ થાવરતન ધરે યો પરિવર્તન પૂરે કરે. સમજવી એક એક વસ્તુને. એક મિથ્યા દ્રષ્ટિ જીવને જે મળ્યું છે અને સમ્યક દ્રષ્ટિ જીવને મળ્યું છે, તો સમ્યક દ્રષ્ટિ જીવની પરિણતિ કેવી છે આવે છે ની અંદર. આપણે એક તો પ્રસિદ્ધ છે ને, ભરતજી ઘર મે હિ વૈરાગી. આમાં છે નાટક સમયસારની અંદર, જ્ઞાન કલા જિનકે ઘટ જાગી તે જગ માહી સહજ વૈરાગી જ્ઞાની મગન વિષય સુખ માહી યહ વિપરીત સંભવે નહીં. બહુ સરસ મજાનો અધિકાર છે એમાં તો, પણ થોડુંક ઈશારો સમજજો જરા. શું કહે છે? જ્ઞાન કલા જિનકે ઘટ જાગી એટલે શું? અંદરમાં જેને આત્માનો અનુભવ થયો ને સમ્યક જ્ઞાન પ્રગટ થયું, સ્વ સંવેદનમાં આત્માના આનંદનો સ્વાદ આવ્યો. આવે છે ને, જગની જયા તમે અનુભવે આવે તવ ઓર કછું ના સુહાવે. એ આનંદનો સ્વાદ આવ્યો છે હિતુભાઈ. જ્ઞાનીને આત્માના આનંદ બંને બંને વસ્તુ છે ભાઈ. તમારો પ્રશ્ન હતો ને સવારે, સાંભળજો જરા. જ્ઞાનીને શું છે? પુણ્યના ફળમાં ભોગ સામગ્રી પણ મળી છે, છ ખંડનો વૈભવ પણ મળ્યો છે, 96,000 રાણીઓ પણ મળી છે, બધો વૈભવ મળ્યો છે જ્ઞાનીને, બરાબર પુણ્યના ફળમાં. અને સાથે પુરુષાર્થના ફળમાં આત્મામાંથી અતિન્દ્રિય આનંદનું પણ વેદન છે. બંને પરિસ્થિતિ છે, પુણ્યનું ફળ અને સાથે આત્માના નિરાકુળ આનંદના સ્વાદનું પણ વેદન છે જ્ઞાની. અજ્ઞાનીની સ્થિતિ શું છે? આ બાજુ ડાબી બાજુ એને પુણ્યના ફળમાં ભોગ સામગ્રી મળી છે, પણ અંદરમાં આત્માના આનંદનો સ્વાદ નથી આવ્યો, સ્વાદ નથી આવ્યો. એટલે એ કહે છે હજુ વધારે મળે, હજુ વધારે મળે, હજુ વધારે મળે. આવી ઘડિયાળ લાવે કે આના કરતાં પેલી ઘડિયાળ સારી આવે, આના કરતાં આ સારી, આના કરતાં આ સારી આવે. સમજાય છે કે નહીં? ન્યુઝીલેન્ડ તો જઈએ, પણ હોલેન્ડ તો બાકી રહ્યું, તો હોલેન્ડ જવું છે, પછી પોલેન્ડ જવું છે, ને પછી અહીંયા જવું છે, ને યુએસ જવું છે, ને યુકે જવું છે, ને ઓસ્ટ્રેલિયા. આટલા કન્ટ્રી ફરે, હજુ આટલા બાકી છે. તો પેલો કે હું આટલા ફર્યો છું, કે તમે આટલા છો, કે મારે આટલા બાકી છે, હજુ આટલું કવર, હજુ આટલું કવર કર. થાકી જાય છે બિચારો, થાકી જાય છે. સમજાય છે કે નહીં? હા, જે કંઈ કહેતા હોય સમજાય છે કે નહીં? મારે આટલા આટલા કન્ટ્રી, તમે કેટલા ફરે? તમે અમે ત્યાં આગળ ગયા ને, તો બીજે મેં તો પહેલી વાર જોયું. છોકરાઓ હોય ને ફ્રીજ ઉપર દરેક કન્ટ્રીના પેલા શું કંઈ કહે છે ને સ્ટીકર. હા, તો ફ્રીજનો જે ડોર હોય પણ જોયું કે એક એક સ્ટીકર લગાડેલા હતા. તો એમને ઘરે વાત કરી કે આ મારા છોકરાઓને ફરવાનો બહુ શોખ છે, તો આટલા 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 અડધું ફ્રીજ જેટલું, એનાથી વધારે આટલા આટલા કન્ટ્રીમાં આ છોકરાઓ ફરી આવ્યા છે. હવે કહે છે કે મારે હજુ આટલા બધા કન્ટ્રી ફરવાના બાકી છે. સમજાય છે કે નહીં? હા, મારો કહેવાનો ભાવ. અને એ બધું ફરતા ફરતા સમજે, ધીરે ધીરે સવારે વાત કરી હતી ને કે હવે શરીર સાથ નહીં આપે, થાકી જશે, થાકી જશે. અને એને સમજો કે એને 90 સુધી પહોંચી ગયો અને થાકી ગયો, પછી બીજો બતાવે છે કે મારે તો 120 કન્ટ્રી ફર્યો છું, તેને એમ થશે કે હું પાછળ રહી ગયો, પાછળ રહી ગયો. એ રેસમાં હારી જશે, જીવ ગેરંટીથી હારી જશે. ખ્યાલ આવે છે કે નહીં? આપણે આ લાઈન વાત કરીએ છીએ. ડાબી બાજુ અજ્ઞાની જે લે ને, એની અંદર ભોગો મેં માનસ રમારા નિત નહીં લાલસાય જાગી, નિત નહીં લાલસાય, નિત નહીં લાલસાય. તો ઘણા વિષયો સરસ છે એમાં, પણ જો 3-4 ગ્રુપમાં ફરવા માટે ગયા હોય ને, એની અંદર કોઈ જગ્યાએ ગયા હોય ને, કોઈ પ્લેસ ઉપર 5-6 પોઈન્ટ જોવાના હોય, એમાં 5 પોઈન્ટ જોવાઈ, એક પોઈન્ટ રહી ગયો અને તરત જ નીકળવાનું થયું, 6ઠો પોઈન્ટ રહી ગયો જોવાનો, તો બીજા જે પેલો 6ઠો પોઈન્ટ જોઈને આવ્યો ને, એને જેને પેલા રહી ગયો, એને એમ કે રિયલ તો તારે જે 6ઠા નંબરનો પોઈન્ટ ખરો તો એ જ હતો ત્યારે,
ખરું તો એ જ હતું જોવા જેવું, સમજાય છે કે નહીં? કદાચ તમે આ ના જોયા હોય તો ચાલે, પણ રિયલમાં તો જોવાનું, તો એ જુઓ પછી કકડાટ ચાલુ થાય છે. મેં આમને કહ્યું હતું પહેલા કે પહેલા આપણે આજે, પણ મારું માનતા જ નથી આ. મેં એમને કહ્યું હતું કે ભાઈ એ ખાસ મને મારે ઘરેથી નક્કી કર્યું હતું કે આ મારે જોવાનું, પણ આ કે જઈએ છે ફોનમાં, ને ફોનમાં અહીંયા ફોન નથી મૂકતા, હવે અહીંયા આ તો સમજાય છે કે નહીં? અને કોઈ તો વળી એવા હોય છે કે જો આપણે 10 દિવસ ફરવા ગયા છીએ ને, તો ફરવાનું એટલે ફરવાનું, વચ્ચે પ્રવચન પૂજા પૂજા ભાવ પૂજા કશું વચ્ચે નહીં બોલવાનું, ફરવાનું એટલે ફરવાનું. વાહ, હા જુઓ તો ખરા. અને ભૂલે છું કે કોઈ 10નું ગ્રુપ હોય એમાં એકાદ આવો આવી જાય ને, તો પેલા અમુક કહે છે કે ભાઈ આપી વખત આમને ના લેતા, વચ્ચે આ વચ્ચે ભાવ પૂજા ને તત્વ ચર્ચા ને આ બધું વચ્ચે ક્યાં મજા ના આવે. હા સમજાય, થાકી જાય છે બિચારો, પણ રિઝલ્ટ મળતું નથી, સમજાય છે કે નહીં? નથી મળતું ને સવારે પેલા. હા બસ એ બધા સુખ શોધે છે, સુખ શોધે છે. ત્યાં આપણે વાત કરી છે ને, અનાદિકાલ સે ઘૂમ રહા હૈ પર મેં તો સુખ કો ખોજ રહા હૈ જહાં સુખ કા નહીં હૈ ઠિકાના ચાલો ચાલો નીચે તંદર બારમાં. હું કહું છું કે એ તમે 60-70 કન્ટ્રી એના એક કન્ટ્રીમાં ફરી કેમ નથી જતા, સમજાય છે કે નહીં? હા પણ આની અંદરમાં દિમાગ છે રેકોર્ડ બનાવવાનો, હવે એને દેશ સાથે મતલબ નથી. હવે જો જીવના અંદરમાં કેવા સલ્લે પડ્યા હોય છે, અને એક વાર બે વાર ગયા પછી હવે કાશું કઈ મજા નથી, થાકવાની વાતો છે બધી. તો આપણા ભગવાન તો પહેલેથી કહે છે 3-4 વાર જઈને શું કામ નિર્ણય કરો, તો પહેલેથી અહીંયા જાઓ ને અંદરમાં દ્રવ્યનો આશ્રય લો, પહેલેથી કરો ને. અને જીવ કેટલા પાપ બાંધે છે, કેટલા પાપ બાંધે છે ખબર નથી આ. એની જગ્યાએ તમારી જાત્રાએ જવાનું છે, સમજાય છે કે નહીં? હા ગજપંથા જાત્રાએ જવાનું છે, માંગી તુંગી જાત્રાએ જવાનું છે. તો બહાર ફરવા જવાનું હોય તો કહ્યું ને કેટલા કપડાં ને બૂટ ને ચપ્પલ ને ગોગલ્સ ને ફલાણું ને ઢીકણું ને કેટલા બધું શું બધું ભેગું કરીને લઈ જાય, આ પહેરો ને આ પહેરો ને. જ્યારે જાત્રાએ ગયા બસ આ હોય છે. અને સવારે ઉઠીને શું કરવાનું કે ધોતી દુપટ્ટો પહેરવાનો છે, ભગવાનનો પ્રસાદ અભિષેક કરવાનો છે. તો ધોતી દુપટ્ટો ઇસ્ત્રીવાળો છે કે નહીં કેવો હોય તો પ્રશ્ન નથી ને. અને જેવો ધોતી દુપટ્ટો આવે પહેરી લીધો, વિચાર કરો કે તૃષ્ણા કેટલી સમેટાઈ જાય છે, કેટલી સમેટાઈ જાય છે. અને જ્યાં બહારમાં ફરવા માટે જાય છે તો તૃષ્ણાનો રાફડો ફાટે છે, અપેક્ષાઓ જીવની વધી જાય છે, સમજાય છે કે નહીં? લાખો રૂપિયા ખર્ચ કરે એક એક ટ્રીપની અંદર, છતાં પણ સરવાળે તો ઝઘડ કે ને, કકડાટ 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 કકડાટ, મેં કહ્યું આ કહ્યું. કેમ કે તૃષ્ણા ફાટી છે. આ બાજુનો વ્યૂ સારો હતો અને તમને ખબર નથી પડતી કે આ બાજુનો પેલો શું કહેવાય ગાર્ડન વાળો વ્યૂ હતો ને આ બાજુ આ વ્યૂ હતો. તમે ઢીલા પડો છો, આ બાજુનો વ્યૂ લેવાનો, આ બાજુનો વ્યૂ લેવાનો, વ્યૂના રૂપિયા લોકો ખર્ચે છે, મેં તો સાંભળ્યું, સમજાય છે કે નહીં? અરે આ અંદર અંદર અંદરના શું કરીશું દર્શન. હા હા એક છે આપણા ભાઈ છે, એમને જાતે જ કહી વાત કે પેલા આટલે નજીકમાં જ રહેતા હતા, પણ પેલી બાજુ આ બાજુ સાઈડમાં ગયા, નાલા ચોપારા સમજો એ સાઈડની અંદર બાજુ ગયા, આ બાજુ નાલા સુપર આ બાજુની સાહેબ કે આ બાજુ જરાક અમને થોડું મોંઘું પડતું હતું, પણ એમને પેલું વ્યૂની બહુ ઈચ્છા હતી, વ્યૂ એટલે પેલી બાજુ જઈએ તો થોડું સસ્તું મળે ને, એકદમ હાઈ રાઈઝમાં જઈએ તો બધું વ્યૂ જોવા મળે ને. તો એમને કહ્યું કે મેં જતા તો રહ્યા, મારી જીદ હતી અને જતા રહ્યા, ઘણા ઉપરના માળે હશે, પણ કે અઠવાડિયું 10-15 દિવસ મહિનો 2 મહિના થાય ને, તો રોજ ઉઠીને પેલો વ્યૂ અહીંયા નજીકમાં હતા તો પાઠશાળા દર્શન પૂજન સ્વાધ્યાય બધો લાભ મળતો હતો. આ સાચી વાત કહું છું અહીંયા બેસીને, સમજાય છે કે નહીં? હવે એક વ્યૂના ચક્કરમાં અમે ત્યાં ગયા, પણ 10-15-20 દિવસમાં તો ધરાઈ ગયા અને આ બધું અમારે છૂટી ગયું, સમજાય છે કે નહીં? મારે શું કહેવું છે, એક ખાલી જીનવાણી સાંભળવાનો જે અંદરમાં લાવો જે છે ને, બસ એની સામે અંદરમાં જેને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની આનંદનો સ્વાદ આવ્યો ને, એને પુણ્યના ફળમાં વધારે શું કહું, મિથ્યા દ્રષ્ટિને તો સમ્યક દ્રષ્ટિના જેવા સ્વભાવે નથી હોતા. સમ્યક દ્રષ્ટિનો સ્વભાવ અલગ પ્રકારનો હોય છે, એટલે એના પુણ્ય પણ ઊંચા પ્રકારના હોય છે, એટલે એને ભોગ સામગ્રી પણ ઊંચા પ્રકારની મળે છે. પણ અહીં અલગ લખે છે, જેમ નાકના મેલને ખંચેરી નાખવામાં આવે એની સામે જોવે નહીં, એમ સમ્યક દ્રષ્ટિ જીવ એની સામે આંખ ઉઠાવીને જોવા પણ તૈયાર નથી, જોવા માટે તૈયાર, સમજાય છે ને? શાંતિનાથ કુંથુનાથ અરનાથ કહ્યું હતું ને, ઘરમાં કેટલો વૈભવ હતો હતો ને, છતાંય બધું છોડીને જંગલમાં કેમ ચાલી નીકળ્યા? ભૂખ સામગ્રી છોડીને જંગલમાં ગયા ને, તો સુખ વધ્યું કે ઘટ્યું? તો વધ્યું ને, કે દ્રવ્યનો આશ્રય વધ્યો ત્યાં આગળ. એ કહે છે જો,
જાસો તું કહત યહે સંપદા હમારી સો તો, સાધની અડારી જૈસે એસે જૈસે નાક સીન કી, તાહી તું કહત યાહી પુણ્ય જોગ પાઈ સો તો, નરક કી સાઈ હે બઢાઈ ડેઢ દિન કી.
જો બનારસી દાસજી બહુ કેટલું સ્પષ્ટ કર્યું છે,
તાહી તું કહત યાહી,
તું કહે છે કે આ જે મારું છે ને પુણ્યના ઉદયમાં બધું મને મળ્યું છે, બધું મારું છે, બધું મારા નામે છે, બધું મારા નામે છે, બધું મારા નામે છે.
તાહી તું કહત યાહી પુણ્ય જોગ પાઈ સો તો, નરક કી સાઈ હે બઢાઈ ડેઢ દિન કી.
અત્યાર સુધી તો આપણે આવું સાંભળ્યું હતું, ચાર દિન કી, બોલો, ચાર દિન કી ચાંદની, એટલું તો સાંભળ્યું હતું. પણ બનારસી દાસજી તો 2.5 દિવસ ઓછા કરી દીધા મનોજભાઈ, 4 દિવસમાંથી 2.5 દિવસ ઓછા કરી દીધા છે કે નહીં? હા હા, એને કેટલું લખ્યું? ડેઢ દિન કી. 4 દિવસ વધારે તમે શું કામ કહો છો? 4 દિન કી ચાંદની ફિર અંધેરી રાત. રાજીવભાઈ, હા, 4 દિન ક્યાં લખે? એને શું લખ્યું?
નરક કી સાઈ હે બઢાઈ ડેઢ દિન કી.
આ 1.5 દિવસની મોટાઈ છે, અને એમાં ને એમાં તને એકત્વ બુદ્ધિને એના રસ ચડેલા છે, એના રસ ચડેલા છે. તો હમણાં તને ફડાક દઈને દેહ છૂટી જશે ને નરકમાં ધકેલી દેશે. સમજાય છે કે નહીં? એટલે લખ્યું ને કૃપાળુ દેવે, લક્ષ્મી અને અધિકાર વધતા, શું વધ્યું એ તો કહો. કહો તો ખરા અમને. હા, અને ખબર નહીં મુંબઈમાં હોવું તો મને આ તો ઘટના યાદ આવી જ જાય છે, બીજે પણ યાદ આવી જાય છે. કેમ કે આના કરતાં મને વધારે સારી ઘટના ખ્યાલમાં નથી આવતી. શાસ્ત્રમાં તો ઘણી બધી ઘટનાઓ લખેલી છે. જ્યારે અહીંયા ઓબેરોય અને તાજની અંદર આ લક્ષ્મી અને અધિકારવાળા બધા બેઠેલા હતા ને, પેલા આતંકવાદી ટેરરિસ્ટ આવે, એ ઘટના તો બધાને ખબર છે ને. આજે લખ્યું છે ને,
તાહી તું કહત યાહી પુણ્ય જોગ,
એ લાડી વાડી ગાડી બાગ બગીચા બંગલાવાળા બધા બેઠા હતા ને, મોટી હોટલોની અંદર બેઠેલા હતા, VIP VVIP જે બધા બેઠેલા હતા ને, હા, અને એકદમ બધા આતંકવાદી આવી ગયા ને, સામે બંદૂક લઈને ઊભા થઈ ગયા. આ છે, હા, આ બિલકુલ પુણ્યના ઉદયમાંથી પાપનો ઉદય આવતા આટલી જ વાર લાગે છે. બધા ઇક્વેશન ચેન્જ થઈ ગયા. તું કોના ભરોસે બેઠો છે? ગુરુદેવ શ્રી કહે છે કે આ ભગવાન આત્માનો ભરોસો કરી તું ભગવાન બની જઈ, અને તું જેનો ભરોસો કરે છે ને, એ ખરેખર એનો વિશ્વાસ કરવા જેવો નથી. ઘડીકમાં બધું બદલાઈ જશે. થઈ ગયું ને, બંદૂક લઈને ઊભા થઈ ગયા તો શું સ્થિતિ થઈ ગઈ? કેવી આજે એ વખતે આત્મ ધ્યાન, થોડાક સમય પહેલા રૌદ્ર ધ્યાન હતા ભાઈ હિતુભાઈ, રૌદ્ર ધ્યાન હતા, મોજ મજા કરતા હશે, ન જાણે કેવા પરિણામ હશે ભોગના, રૌદ્ર ધ્યાન. અને એકદમ પેલા બંદૂક લઈને આવી ગયા તો આત્મ ધ્યાનના પરિણામ, જીજી વિસાવ, બચાવ, જવા દો જવા દો, આમ ગમે તે, આમ આમ, તમારે જે કઈ સમજે ને, નહીં સમજાય છે કે નહીં? કર્મને દયા નથી હોતી, આયુ કર્મના નિષેક પૂરા થઈ ગયા હતા. ધડ 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 ગોળીઓ વાગી ગઈ ને, અને જે લખ્યું છે ને, નરક કી સાઈ હે બઢાઈ ડેઢ દિન કિયા. હા, વાત પૂરી થઈ ગઈ ને? જીવ જેવા પરિણામ હશે એવી જગ્યાએ ચાલ્યા ગયા હશે ને? આપણે એવી ભાવના ભાવતા નથી એવી જગ્યાએ જાય, પણ અહીંયા બતાવે છે કે ભોગના પરિણામના ફળમાં જીવની સ્થિતિ શાસ્ત્રોમાં બતાવી છે. બે ચક્રવર્તી ગયા ને, બે ચક્રવર્તી ગયા 7મીમાં, રાવણનો જીવ 3જી નરકમાં છે કે નહીં? આ છે ફળ ભાઈયા. આપણને તો ઘણી વાર, આપણને હમણાં સાંજે પણ વાત, એમને પણ બધાની જ્યાં પણ જે ત્યારે એવું, આપણને બધાને દર્દ થાય કે અત્યારનો જે યંગસ્ટર જે છે ને, બહારનું કલ્ચર આ તે, આખી દુનિયા બધી જુદી ટ્રેક થઈ ગયો ને, આખો ટ્રેક અલગ થઈ ગયો, અને આવી તત્વની સર્વોત્કૃષ્ટ વાત છે, અને બહારનું જે ભોગ વિલાસનું જે બધું આકર્ષણ છે, હા, છોકરાઓને બચવું પણ મુશ્કેલ થઈ ગયું. કેમ કે 10માંથી એનું જે ગ્રુપ હોય, 10માંથી આ બિચારો એકલો જ એવો હોય, હા, કે જે કાંદા બટાટા ના ખાતો હોય, રાત્રિ ભોજને ના કરતો હોય, પેલું બધું તો પ્રશ્ન જ નથી થતો, અને 9 એવાની વચ્ચે એને રહેવાનું છે. બધા આવું કરતા કરતા હોય, આવા એની વચ્ચે રહેવાનું, એને જેમ કે ઉપસર્ગની વચ્ચે રહેવાનું એવી સ્થિતિ છે અત્યારે છોકરાઓની દશા. જેમ મુનિરાત પર ઉપસર્ગ હોય એની વચ્ચે રહેવાનું ને, ખરેખર આજના આપણા યંગસ્ટરની આ જેને જેને બધા ફેમિલીમાં જે સંસ્કાર છે છોકરાઓની સ્થિતિ આવી છે. હા, અને વારંવાર એવા ને એવા ગ્રુપની વચ્ચે રહે ને તો સંભવ છે કે ધીરે ધીરે એ જાતિનો ક્યાંકનો ક્યાંક અંદરમાં સોડો ઘૂસી જવાની સંભાવના રહે છે. ક્યાં સુધી ટકી શકે, સમજાય છે કે નહીં? હા, આ છે સ્થિતિ. અત્યારે આપણને દુઃખ થાય, દર્દ થાય કે આવું મોગો મનુષ્ય ભવ, આવું ઉત્તમ તત્વ મળ્યું, અને આપણે તો કહે ને આપણે તો આ તત્વને રસ લઈને શ્રવણ કરીએ છીએ, અને આપણા છોકરાઓ આવી સુંદર મજાની ભોજન, આવી જાતિના વાનગી, એનાથી બિચારા ભૂખ્યા રહે છે, અને ઘરમાં જ આવી સરસ મજાની વાતો છે, ને છોકરાઓને આના રસ નથી આવતો, આ જાતિનો અંદરમાં ભાવ નથી બનતા, અને બહારના આકર્ષણ થઈ જાય છે, તો દુઃખ થાય ને આપણને. અરે યાર, જો શું કહે છે, જો જાસો તું કહત યે સંપદા હમારી, સો તું સાધની અડારીએ તે જૈસે ના કસી નકી, તાહી તું કહત યાહી પુન જોગ પાઈ, સો તું નરક કી સાઈ હે બઢાઈ ડેઢ દિન કી, ઘેરા માહી પર્યો તું વિચારે સુખ આખી નકો, માખી નકે ચૂટત મીઠાઈ જૈસે ભિનકી. શું કેવું છે ગાડી, ઘેરામાંહી પર્યો તું વિચારે સુખ આખી નકો. તારો પુણ્યનો ઉદય હોય ને, તારી આજુબાજુમાં બધા ઘેરો વળગીને, બધા ઘેરો કરીને બેઠેલા હોય ને, પરિવારની અંદર હોય, ઓફિસની અંદર હોય, બધા ઘેરો કરીને વળ્યા હોય, એ બધા તારા શું કરે, એ બધા તારા વખાણ કરે, સમજાય છે કે નહીં? એમાં તને કોઈ, તું ભગવાન આત્મા છે એવું કોઈ કહેવા વાળું ના હોય, તું ગાયક છો, તું શુદ્ધાત્મા છે એવું કહેવા વાળા ના હોય, સમજાય છે કે નહીં? અને જે બધા વખાણ કરે તારા, એટલે કહે છે કે તારી સ્થિતિ કેવી છે, કે જેમ પેલી મીઠાઈ ઉપર જે માખીઓ ગણ 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 કરે ને મીઠાઈ ઉપર, બસ એવી રીતે આ જીવની સ્થિતિ એવી છે, અને એની અંદર લલચાઈ જાય છે જીવ. એ કહે છે જો, ઘેરામાંહી પર્યો તું વિચારે સુખ આખી નકો, માખી નકે ચૂટત મીઠાઈ જૈસે ભિનકી. હવે શું કહે છે, એ તે પરી હોહી ન ઉદાસી જગવાસી જીવ. આવી દયાજનક સ્થિતિમાં છે, જે પેલું સામે ચિત્ર લગાવ્યું છે ને, એક મધનું ટીપું, એક મધનું ટીપું, એક ટીપું, એક ટીપું, બાકી બહારનું સિચ્યુએશન કેટલું ખરાબ છે, કઈ જગ્યાએ ઉભો છે કે હમણાં એ ફટાક દેને છૂટ્યો ને નીચે પડશે. એ તે પરી હોહી ન ઉદાસી જગવાસી જીવ, જગ મેં અસાતા હે ન સાતા એક છીનકી. સંસારમાં સાતાનો ઉદય છે જ નહીં, અસાતાનો જ ઉદય છે. એ કેવું છે અહીંયા ગાડી, અને એને સમજવા માટે આપણે રત્નકરણ શ્રાવકાચાર્યમાં પંડિત શ્રી સદા સુખદાજી સાહેબની ટીકાને થોડું જોઈશું, આને એંગલ સમજવા માટે. જગ મેં અસાતા હે ન સાતા એક છીનકી. રત્નકરણ શ્રાવકાચાર્ય નિકાલ ના સંકેતજી, 413 પેજ આવી જાય તો મને કહેજો. આવી ગયું ને, એમાં થર્ડ પેરેગ્રાફ છે, થર્ડ પેરેગ્રાફ. આ સંસારમાં ત્રીજો પેરેગ્રાફ છે, આ સંસારમાં જ્યારે અનંત પર્યાય દુઃખની મળે છે. ગુજરાતી રત્નકરણ શ્રાવકાચાર્ય સદા સુખદાજી વાલા નિકાલા થા ને આપણને, સદા સુખદાજી વાલા. આ હિન્દી કાઢ્યું છે ને, ગુજરાતીમાં ખુલશે, ગુજરાતી મેં નિકાલના, નહીં મિલે તો ફિર હિન્દી મેં દેખ લેંગે, કોઈ વાત નહીં. નહીં હૈ, અચ્છા તો હિન્દી મેં આપકો નિકાલના પડેગા, મેં બતા દેતા હું, નામ શલ્ય ઇન્ડેક્સ મેં દેખો, નિદાન શલ્ય હૈ, નિદાન શલ્ય વાલા ટોપિક હૈ, નિદાન શલ્ય पेज नंबर 317 निकालो, 317 318 निकालो, 318 इसमें दो तीन पैराग्राफ के बाद में है, इस संसार में आई गए जो सांभ जो तेरा अपने आनो अर्थ करी रहे थे कि संसार में साता नो उदय छे ज नहीं, बराबर जो क्यों सरत लकड़ी से सदा सुखदास जी इस संसार में जब अनंत पर्याय दुख की प्राप्त होती है तब एक पर्याय इंद्रिय जनित सुख की प्राप्त होती है। ऋषियों समझी गया ने अबे सुखी फरी थी इस संसार में जब अनंत पर्याय दुख की प्राप्त होती है तब एक पर्याय इंद्रिय जनित सुख की होती है। समझिए जेम अत्यारे समझे कि अपनी आयु 30-40-50-60 वर्षनी से ने तो एक अपेक्षित समझिए कि अत्यारे आपने कंटिन्यू सातानो उदय इंद्रिय जनित सुख नो उदय चाले से इंद्रिय जनित सुख नो उदय पण जीव अज्ञान दशा में मिथ्यात्व लेने परिभ्रमण करे से ने तो पाछो जीव संसार अंदर एक इंद्रिय माने नरक माने निबोध माने बे इंद्रिय मां एटलो बधो लांबो समय काढ़ी नाखे से कि ओवरओल केल्क्युलेट करवामां आवे ने ओवरओल रेशियो चेक करवामां आवे भूतकाल थी अत्यार सुधी नो बधो रेशियो चेक करवामां आवे तो प्रपोर्शन जोईए तो एक समझे ने एक पर्याय इंद्रिय जनित सुखनी एनी सामे अनंत पर्याय जीवे दुखनी वेड़फी से એટલે વર્તલી વર્તમાનનું તમારે નથી જોવાનું ઓવરઓલ તમે બધું ચેક કરવામાં આવે તમે શું કહો છો એની બેલેન્સ શીટ કે શું જોવામાં આવે જો ઈ સંસારમાં જબ અનંત પર્યાય દુઃખી પ્રાપ્ત હોતી હૈ તબ એક પર્યાય ઇન્દ્રિય જનિત સુખી પ્રાપ્ત હોતી હૈ પછી ફિર અનંત બાર દુઃખી પર્યાય મિલતી હૈ ઈસ પ્રકાર પરિવર્તન કરતે હુએ ઇન્દ્રિય જનિત સુખ ભી અનંત બાર પાયા હૈ अब सम्यक दृष्टि होकर इंद्रियों के सुख की वांछा कैसे करेगा। अभी संभड़ जाऊं इस संसार में स्वयंभू रमण समुद्र के समस्त जल के बराबर तो दुख है। अब स्वयंभू रमण समुद्र एटले बधाने खबर से अर्धो राजू एने कवर करेलो से केटलो मोटो भाग जे कृपाळु दिव्य लख्यो मोह स्वयंभू रमण समुद्र तरी करे मोह ने स्वयंभू रमण समुद्र ने उपमा आपी से इस संसार में स्वयंभू रमण समुद्र के समस्त जल के बराबर तो दुख है तथा एक बाल की नोक पर जितना जल लगता है जितना जल लगता है उसके अनंत भाग करने पर उसमें से एक भाग ले अनंतरे भाग के बराबर इंद्रिय जनित सुख है। समझी गए ने स्वयं भूरमण समुद्र से मोटो एमा तो बधु दुख एमा थी आम एक वाड़ लीधो एनी पर पानी जे आव्यु ने केटलू आवे समझे एनो पण अनंत मो भाग करो ए जे आव्यु एनो एक भाग एटलू इंद्रिय जनित सुख से एनु नाम पेलू चित्र से पेलू मधुनु एक टीपू समझाय छे ने एक टीपू હવે એની બુદ્ધિમાની કહેવાય કે મૂર્ખતા કહેવાય આવના મૂર્ખતા છે હા એક એટલા ઇન્દ્રિય જેની સુખ માટે સામે આટલું બધું દુઃખ ભોગવવું હા કે તમને મળશે તો ખરું સુખ સમજાય છે કે નહીં પણ સામે આટલું દુઃખ ભોગવવું પડશે તમને એક પેડો ખાવા મળશે પણ એની સામે તમને 20 કોરડા મારવામાં આવશે એક તમને પેડો ખાવા મળશે એની સામે તમને સમજાય ને 20 પેલા હંટર મારવામાં આવશે હા કે વાંધો નહીં 20 હંટર મારો પણ મારે એક પેડો ખાવો છે સમજાય છે કે નહીં હા એવી સ્થિતિ છે જીવની એ સ્થિતિ છે જીવ એક વાત આવે છે કઈને પૂરું કરીએ છીએ આપણે પછી આને પણ વાંચી લઈએ છીએ કે એક વખત શું કહેવાય ને આ ભોગ વિલાસી જીવો હોય ને ભોગના રસવાળા જીવો તો અલગ અલગ જગ્યાએ એમના રિસોર્ટ ઉપર કે બધા રહેવાની જગ્યાઓ પણ હોય ને તો એ સાહેબે કહી દીધું ત્યાં પેલો માણસ હોય કે જરાક અમે અડધો કલાકમાં કલાકમાં આવીએ છીએ. તો પેલા એ બધું સાફ સૂપ રૂમ બધું ઝાપટ ઝપટ કરીને કચરા પોતા કરીને બધું કમ્પ્લીટ કરી દીધું. અને કરીને પછી એને બિચારાને થોડો થાક લાગ્યો. તો સાહેબનો જે બેડ હતો ને ત્યાં કે જરાક હું આડે પડખે થવું જરાક સહેજવાર થાક ભરાઈ ગયો. તે આડે પડખે તો થયો, થોડોક સૂઈ ગયો એટલે ખાલી આમ કેમડા બેમ બેમાં ઊભો થઈ જવું છું. એકદમ આંખ મળી ગઈ, બારણું ખુલ્લું હતું. સાહેબ આવી ગયા, આની આ હિંમત ને કહ્યું. બાજુમાં એક પેલું હન્ટર હતું અને લઈને સટાક દઈને પેલાને લગાવ્યું, પેલો એકદમ ઊભો થઈ ગયો. પણ સ્વાધ્યાયી જીવ હતો, બે શબ્દો કાને પડેલા, હસવા લાગ્યો. અને સાહેબે બીજું હન્ટર માર્યું તો વધારે હસવા લાગ્યું, ત્રીજું હન્ટર વધારે હસવા લાગ્યું. સાહેબના હાથ ઢીલા પડી ગયા. પાંચ છ હન્ટર પેલો હસ હસ કરે કે હું આ હન્ટર મારું છું ને તું હસે છે કેમ? કે કહું સાહેબ એક વાત, કે વાત એ છે કે મેં અડધો કલાક આમાં મજા લીધી ને, અડધો કલાક એમાં મારે આઠ દસ હન્ટર ખાવા પડ્યા, અને તમે તો આખી જિંદગી આ ભોગ વિલાસમાં વ્યતીત કરો છો, તમને આના ફળમાં તમારી શું દશા થશે? મને તો એ જોઈને વિચાર આવે છે કે તમારે આ ભોગ વિલાસના ફળમાં તમારા ઉતારા ક્યાં થશે? આખી જિંદગી નરકમાં વર્ષોના વર્ષો સુધી કેવી રીતે વ્યતીત કરશો? આ એ કહે છે અહીંયા ગાડી, એક ઇન્દ્રિયજનિત સુખ એની સામે કે જે અનંત દુઃખની પર્યાય ઊભી છે. હવે તું નિર્ણય કર, જ્યાં રૂચે ત્યાં જા, ડિસિઝન તારે લેવાનું છે. જો તું બરાબર ડિસિઝન લેશે તો તું સંઘની પંચેન્દ્રિય પણ તારું સાર્થક, સંઘની પંચેન્દ્રિય મનવાળો પ્રાણી મળ્યો છે તો એની સાર્થક પણ, સાર્થક કહીશું ને, એની સાર્થક પણ તું પ્રોપર વે આત્માની અનુભૂતિ કરે તો તારું સંઘની પંચેન્દ્રિય પણ સાર્થક પણ, અને ભોગોમાં જો રસ આવે છે તારું સંઘની પંચેન્દ્રિય પણ સાર્થક પણ નથી. કેમ કે ઇન્દ્રિય અને મનનો આજે ઉગાડ મળ્યો છે, આના માટે નથી મળ્યો, એના માટે નથી મળ્યો. જો પૂરું કરીએ છીએ, સાંભળો. इस संसार में स्वयंभू रमण समुद्र के समस्त जल के बराबर तो दुख है, तथा एक बाल की नोक पर जितना जल लगता है उसके अनंत में भाग करने पर उसमें से एक भाग के बराबर इंद्रिय जनित सुख है. इससे तृप्ति कैसे होगी? आ पासपोर्ट ना कहू ने कितना देश फर फर कर सो, नहीं तृप्ति नहीं था, तृष्णा की खाई खूब भरी नहीं था. भोगों के संयोग तथा इष्ट संपदा के संयोग का जितना सुख होता है उससे असंख्यात गुणा उसके वियोग के समय में दुख होता है. जिसका संयोग होता है नियम से उसका वियोग होता ही है. એટલે સંયોગમાં સુખ બુદ્ધિ કરશો તો વિયોગ થશે, એટલે ઘણું દુઃખ થશે. એટલે શ્રી ગુરુ કહે છે કે હવે થોડોક સમય બચ્યો છે, એની અંદર ગુરુદેવજીના શબ્દોમાં વીજળીના ઝબકારે તું દોરો પરોવી લે અને મનુષ્ય પ્રેમને સાર્થક.
સહજાનંદીશુ સ્વરૂપી અવિનાશી હું આત્મસ્વરૂપ, સહજાનંદીશુ સ્વરૂપી અવિનાશી હું આત્મસ્વરૂપ, સહજાનંદીશુ સ્વરૂપી અવિનાશી હું આત્મસ્વરૂપ, સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મસ્વરૂપ, સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મસ્વરૂપ. બોલો ઋષભાદિ મહાવીર પર્યંત ચોવીસ જિનેન્દ્ર ભગવાનનો, સીમંદરાદિ અજિત વીર્ય પર્યંત વીસ વિહરમાન જિનેન્દ્ર ભગવાનનો, ધ્રુવના ધ્યાનની ધકટી દૂણી દખાવનાર બાહુબલી મુનિન્દ્ર ભગવાનનો, દ્વાદશાંગી જીનવાણી માતનો, આપણા અનંત અનંત ઉપકારી શ્રી કહાન ગુરુદેવનો, પ્રશમૂર્તિ ભગવતી માતનો, અપૂર્વ અવસર અને આત્મસિદ્ધિની રચયિતા કરનાર શ્રી કૃપાળુદેવ આદિ સમસ્ત જ્ઞાની ધર્માત્માઓનો, સત્ય સનાતન દિગંબર જૈન ધર્મનો.
નિધિ નિજ મેં બતાઈ
यह अनंत उपकार है इसके लिए जिन वाणी माँ को वंदना शत बार है। बोलो द्वादशांग जिनवाणी मातरों।